दर्पण दृश्यमान नगरी तुल्यं निजां सर्गतम् पश्यन्नात्मनिमायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमइदं श्रीदक्षिणामूर्तये मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरि यत्कृपातमहं वन्दे परमानन्दमाधव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कर्पूरगौरं करुणावतारं संसारसारं हारं सदावसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર જે યોગનું વર્ણન કરવામાં આવ્યું તે યોગનું નામ આત્મસંયમ યોગ આપવામાં આવ્યું છે. પોતાની જાતના સંયમનો યોગ, આત્માના સંયમનો યોગ. એને બીજી રીતે જો આપણે કહેવું હોય તો એમ પણ કહી શકીએ કે આત્મ શોધન યોગ, પોતાની જાતના શોધનનો યોગ. શોધનની અંદર સંશુદ્ધિ પણ આવી જાય ને શોધનની અંદર વિશોધન સંશોધન પણ આવી જાય. યોગ એક પ્રકારનું વિશોધન પણ છે ને એક પ્રકારનું સંશોધન પણ છે. પોતાની જાતની વિશુદ્ધિની સાધના યોગ, ઉત્તરોત્તર દૈવી સંપત્તિની અંદર પ્રતિષ્ઠા પામવી, દૈવી સંપત્તિમાં સ્થિતિ કર્યા પછીથી સર્વ પ્રકારના સદગુણો, સર્વ પ્રકારના સદવિચારો, સુસંસ્કારો તથા સત્કર્મોથી જીવનને સુવાસિત બનાવવો, આ આત્માના વિશોધનનો યોગ. અને એની સાથે સાથે આત્માનું જે શોધન કરવામાં આવે, અન્વેષણ કરવામાં આવે તેનો પણ યોગ છે. આત્માના સંયમના યોગની સાથે સાથે આત્માની વિશુદ્ધિનો યોગ અને આત્માના વિશોધનનો યોગ, ખોજ કરવી, શોધ કરવી તેને માટેનો યોગ. એટલે આત્માના સંયમનો, આત્માના વિશોધનનો અને આત્માના સાક્ષાત્કારનો યોગ, ત્રણેય પ્રકારની સાધના પરત્વે ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો. આ બધા યોગની મીમાંસાની રજૂઆત કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અને અર્જુનને નિમિત્ત બનાવીને સંસારભરના યોગ માર્ગના સાધકોને એક વાત કરી, પોતાની અંદર સમાધિ અવસ્થામાં જે પરમાત્માના પવિત્રતમ પ્રકાશનું દર્શન થાય, પરમાત્માના તે પવિત્રતમ પ્રકાશનું દર્શન સાધકે પોતાની બહાર પણ કરવું જોઈએ. જે શાંતિનો અનુભવ ધ્યાન અથવા સમાધિની શાંત પળોમાં થાય, તે શાંતિનો અનુભવ ધ્યાન અથવા સમાધિની શાંત પળોમાં થવાની સાથે સાથે જાગૃતિની ક્ષણોમાં પણ થવો જોઈએ. જ્યારે સાધક જાગૃત હોય અને સંસારના રોજબરોજના વ્યવહારો કરતો હોય ત્યારે પણ જે શાંતિનો પ્રવાહ એને ધ્યાન અથવા સમાધિની સાધના દ્વારા પ્રાપ્ત થયો હોય તે શાંતિનો પ્રવાહ અખંડ રીતે ચાલુ રહેવો જોઈએ, એની સાથે રહેવો જોઈએ. એવું નહીં કે સમાધિ અવસ્થામાં અથવા ધ્યાનાવસ્થામાં સાધક બેઠો હોય ત્યારે શાંતિનો અનુભવ કરે, એ વખતે એનું ચિત્ત સમતા અનુભવે, રાગદ્વેષ રહિત બને, નિર્મળતા ધારણ કરે परंतु जारे जागे जागृति अवस्था में आवे अने व्यवहारिक जीवन जीवे त्यारे व्यवहार नी एना उपर एवी बधी विघातक असर पहुंचे के जेथी एनी सात्विकता वळी पाछी चाली जाय। एनी अंदर सद विचारों ने बदले दूर विचारों पैदा थाय अने सन्मार्ग गामी बनवाने बदले कुमार्ग गामी एनी बुद्धि बने। आ प्रकारनी जे वर्तन व्यवहारनी साधना छे एने योग कहेवामां आवतुं नथी। योगमां तो व्यवहारिक जगत पण विशुद्ध बनी जवुं जोईए एवुं मानवामां आवे छे। जे शांति ध्यान वस्तुमां समाधिमां साधक पोतानी अंदर परमात्माना पवित्र अनुग्रहने परिणामे अनुभवे तेज शांतिनो अनुभव जागृति दशामां पण अक्षय रहे तेज शांति हालता चालता खाता पीता उठता बेसता जीवनना अन्य प्रकारना व्यवहारों करता करता पण साधक अनुभवे अने ए बधाज व्यवहारोथी अलिप्त बने बधाज व्यवहारोथी अलिप्त बनी अनासक्त रही अने परमात्मानी अंदर पोताना मनने केन्द्रित करे परमात्मानो अनुभव जागृति दशा दरमियान पण करे। आ प्रकारे गीताना छठा अध्यायनी अंदर सूचववामां आव्यो એ અવસ્થા શ્રેષ્ઠ અવસ્થા છે એટલે ત્યાં આગળ છઠ્ઠા અધ્યાયમાં યોગની મીમાંસાની રજૂઆત કરતી વખતે એવું કહેવામાં આવ્યું યોમાં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઇક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનાઃ સર્વત્ર સમદર્શન કહ્યું સર્વત્ર સર્વાવસ્થામાં અને સર્વ સ્થળોમાં ઈક્ષતે યોગયુક્ત આત્મા જે યોગથી જોડાયેલા આત્માવાળો યોગી તપસ્વી અથવા તો સાધક છે તે સર્વત્ર સર્વાવસ્થામાં સર્વ સ્થળોમાં પરમાત્માને ઈક્ષતે જુએ છે પરમાત્માનો અનુભવ કરે છે પરમાત્માનું દર્શન કરે છે પરમાત્માનો સાક્ષાત્કાર સાધે છે। એની આંખ બંધ કરી હોય ત્યારે ધ્યાનાવસ્થામાં અથવા સમાધિ અવસ્થામાં તો પરમાત્માને અનુભવે પરંતુ ઉઘાડી આંખે પણ પરમાત્મા દર્શન કરતો હોય ઉઘાડી આંખેની હોય ત્યારે પણ જાગૃતિ અવસ્થા દરમિયાન પણ વિભિન્ન પ્રકારના વ્યવહારોનો આધાર લેતી વખતે પણ પોતાના મનની સ્વસ્થતાને ખોવે નહીં પોતાના મનની શાંતિને ગુમાવતો નથી સાધક। આ પ્રકારના ચિત્તનું સંતુલન ઇક્વિલિબ્રિયમ ઓફ માઇન્ડ ચિત્તની સમતુલા સચવાય છે આદર્શ સાધકની અને સામાન્ય સાધકના ચિત્તની સમતુલા સચવાતી નથી। સામાન્ય સાધક જ્યારે જપ અથવા તો ધ્યાન જેવા આંતરિક અંતરંગ અભ્યાસક્રમનો આધાર લે ત્યારે શાંતિ અથવા પ્રસન્નતાને ભગવદ્ ભાવનાને અનુભવે પરંતુ જ્યારે જાગૃતિ દશામાં આવે આંખ ઉઘાડે આસન પરથી ઉભો થાય ત્યારે વ્યવહારિક જગતમાં આવે ત્યારે એના ઉપર રાગદ્વેષોની અસર થાય અહંતાની અસર થાય કામ ક્રોધાદી જે કષાયો અથવા આવેગો છે તે આવેગો પણ એના જીવનની અંદર કામ કરતા દેખાય અને પરિણામે એના ચિત્તને અશાંત અસ્થિર અથવા અસ્વસ્થ બનાવે છે। અનાત્મ પદાર્થોના આકર્ષણો વળી પાછા એને ઘેરી વળે છે અને ઘેરી વળવાને પરિણામે આત્મદશા એની જે છે આત્માનુભૂતિ છે એ આત્માનુભૂતિમાંથી એ ચંચલ ચલાયમાન બની જાય છે। તો સામાન્ય સાધકની આવી અવસ્થા થાય છે પરંતુ જેમ જેમ સામાન્ય સાધક આગળ વધે યોગની સાધનાનો આધાર લઈને તેમ તેમ જેમ જેમ તે યોગના રહસ્યને પોતાના જીવનમાં સારી રીતે ઉતારે છે તેમ તેમ પછી વ્યવહાર પણ એને અસર પહોંચાડતો નથી। વ્યવહારની અંદર રહે તો પણ એનું મન વ્યવહારું બનતું નથી વ્યવહારની અંદર આસક્તિ કરતું નથી અને એને માટે ગીતાની અંદર જનકનું ઉદાહરણ આપવામાં આવ્યું। ભગવાન શ્રી કૃષ્ણે જનકને અંજલિ આપતા કહ્યું છે કર્મણૈ વૈ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય જનક વગેરે રાજાઓ કર્મ કરતા કરતા પણ સિદ્ધાવસ્થાને પામી ગયા કર્મ કરતા કરતા પણ પરમાત્માની પરમ કૃપાથી પોતાના જીવનને પ્રસન્ન બનાવી ગયા જનકનું સ્મરણ કર્યું। એવા એક પુરુષનું સ્મરણ કરવામાં આવ્યું જે પુરુષ હિમાલયના જંગલોમાં રહેતો નથી એવા એક પુરુષને યાદ કરવામાં આવ્યો જે પુરુષ કોઈ સરિતાના તટવર્તી પ્રદેશમાં સમાજના વ્યવહારોનો સંબંધ વિચ્છેદ કરીને પોતાની વાણીને બંધ કરીને મૌન વ્રત ધારણ કરીને પલાઠી વાળીને બેઠો નથી. એણે એવો સંકલ્પ નથી કર્યો કે હવે મારે વસ્તીમાં જવું છે. એવો સંકલ્પ કર્યો નથી કે હવે મારે ઘરની સાથે, કુટુંબની સાથે, ગામની સાથે, નગરની સાથે, સમાજની સાથે, રાષ્ટ્રની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જ નહીં. કોઈ આવે તો પણ બોલવું નહીં, જોવું પણ નહીં, આંખને બંધ જ રાખવી, કોઈ પણ પ્રકારના વ્યવહારો કરવા જ નહીં. આ પ્રકારનો સંકલ્પ એ પુરુષે કરેલો નથી. એ પુરુષને તો વ્યવહારની વચ્ચે વસવાનું છે. વ્યવહારની વચ્ચે વસવાનું છે એમ જ નહીં, પરંતુ લગ્ન જીવન જીવવાનું છે, ગૃહસ્થ જીવન જીવવાનું છે. એટલું જ નહીં, રાજા તરીકે સમસ્ત રાજ્યની ધુરાને વહન કરવાની છે. આવો એક માનવ છે, પુરુષ છે, જેને ભગવાન કૃષ્ણે આદર્શ પુરુષ તરીકે યાદ કર્યો છે. મહારાજા જનક, મિથિલાના અધીશ્વર, જેની પાસે મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ પણ જતા હતા અને એમની પાસે જઈને પ્રેરણાને પ્રાપ્ત કરતા હતા. તો આવા મહારાજા જનકને ભગવાન કૃષ્ણે અંજલિ આપી, અંજલિ આપીને સૂચવ્યું કે જેમ જેમ યોગાભ્યાસ આગળ વધતો ચાલે તેમ તેમ એવી શક્તિ આવતી જાય છે કે જો માનવ સંસારમાં હોય અને કદાચ રાજ્ય શાસન કરતો હોય તો પણ રાજ્ય શાસન એના માર્ગમાં બાધક બનતું નથી, અવરોધક થતું નથી. એ રાજ્ય શાસનને વધારે સારી રીતે કરી શકે છે. જે માણસે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો, જેણે પોતાની ઇન્દ્રિયોને જીતવાના માર્ગમાં આગળ પ્રગતિ કરી, જેણે પરમાત્માની સાથે પોતાના મનનું અનુસંધાન સાધવાના પ્રયત્નો કર્યા, જેણે પોતાના સ્વભાવને સાત્વિક બનાવ્યો, એવો જે માનવ છે, જે માનવતાથી પોતાના જીવનને મંડિત કરવાને માટે કોશિશો કરે છે, એવા માણસને ગમે ત્યાં તમે મૂકો, એવા માણસને ગમે ત્યાં રહેવાનું બને, એવા માણસને કદાચ રાજા તરીકે રહેવાનું બને, કદાચ અમલદાર થવાનું હોય, કદાચ વ્યાપારી થવાનું હોય, કદાચ શિક્ષક અથવા અધ્યાપક તરીકે કામ કરવાનું હોય, કદાચ વેપારી તરીકે વર્તવાનું હોય, કદાચ મિલિટરીના કમાન્ડર તરીકે કામ કરવાનું હોય, કદાચ સૈનિક તરીકે કામ કરવાનું હોય, કદાચ ફેરિયા મજૂર તરીકે રહેવાનું હોય, કદાચ ગૃહિણી તરીકે અથવા ગૃહસ્થ તરીકે બાહ્ય રીતે વર્તવાનું હોય, પરંતુ એ એવી રીતે વર્તે છે કે સમસ્ત પ્રકારના વ્યવહારોને કરવા છતાં પણ એનું મન કશાયથી ખરડાતું નથી, કશાયથી લેપાતું નથી, કશાયથી બંધાતું નથી. સંસારના જે જુદી જુદી જાતના પ્રલોભનો છે તે પ્રલોભનો એને પ્રભાવિત કરી શકતા નથી. સંસારના પ્રાકૃતિક રૂપરંગોના આકર્ષણો એના અંતઃકરણને આકર્ષી શકતા નથી. સર્વ પ્રકારના વિરોધાભાસી વાયુમંડળની વચ્ચે વસવા છતાં પણ પોતાની આત્માવસ્થામાં એ સ્થિત હોય, શાંત હોય છે અને છતાં પોતાના કર્તવ્યને સારી પેઠે બજાવી પણ શકે છે. તમારા જે જનક કહેતા હતા કે એકવાર સંસારની અંદર હું વાસ કરું છું, પરંતુ એક હાથ મારો મારી સ્ત્રીના શરીર પર રાખું છું રાત્રે, અને બીજો હાથ મારો અગ્નિ પર રાખું છું. આ રીતે હું સંસારમાં રહું છું. ખરેખર આનો શબ્દાર્થ લેવાનો નથી. કથામાં આવું કોઈકે સાંભળ્યું એટલે ઘેરજીને પોતાની પત્નીને કહ્યું કે આજે આપણે શયનખંડમાં સગડી રાખજો. તો કે કેમ? તો કે કથામાં સાંભળ્યું છે કે મહારાજા જનક આવી રીતે રહેતા હતા, તો હું પણ જરા પ્રયોગ કરી દો. હું કઈ જનકથી ઓછો ઉતરતો છું એવું નથી, હું સાધના કરું છું. તો સ્ત્રીએ કહ્યું કે એમ સગડી રાખવાનો શું ફાયદો છે? તો કે ના, તું તમે રાખતો કરી, તને શી ખબર પડે કે હું કેટલો મોટો સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ પહોંચેલો છું. હું પણ એ જ રીતે જનકના જેવું જ કરી બતાવું. તારા ઉપર તો હાથ રાખીશ જ, ઘણી વાર રાખું છું, પણ બીજો હાથ સગડી પર રાખ. એટલે સ્ત્રીએ સગડી ન કરી તો પોતે તૈયાર કરી દીધી અને સગડી પર એક હાથ રાખ્યો અને એક હાથ સ્ત્રીના શરીર પર રાખ્યો. થોડા વખતમાં બૂમા બૂમ પાડવામાં સગડી તો સળગી, હાથને પણ એની અસર થવા લાગી. ત્યારે પછી ગુરુની પાસે બીજે દિવસે ગયા નહીં એટલે ગુરુએ તપાસ કરી કે કેમ આવ્યા નથી આ. રોજ આવતા હતા અને પ્રથમ પંક્તિમાં બેસતા હતા શ્રોતા તરીકે, આજે કેમ આવ્યા નથી? તપાસ કરી તો કે દાજી ગયા છે હાથે, અને એટલા ભયંકર દાજ્યા છે કે મલમ પટ્ટા કરવા પડ્યા છે. હમણાં થોડા દિવસ બહાર નીકળી શકાય તેવું નથી. તે ગુરુ સમય કાઢીને કરુણાથી પ્રેરાઈને શિષ્યને મળવા ગયા કે કેમ બેટા શું થયું? તો કે મહારાજ તમારા ઉપદેશ પ્રમાણે ચાલ્યો એનું આ પરિણામ. મારા ઉપદેશ પ્રમાણે ચાલવાનું પરિણામ છે? મારા ઉપદેશ પ્રમાણે ચાલો તો કલ્યાણ થઈ જાય, પણ મારા ઉપદેશ પ્રમાણે ન ચાલવાનું આ પરિણામ છે. તો કે ના, તમે કહ્યું હતું કે જનક એક હાથ અગ્નિ પર રાખતા અને એક સ્ત્રીના શરીર પર રાખતા. તો કે એ તો જનક માટે કહ્યું હતું, તું કઈ જનક થોડો કે તું પણ એક હાથ એક પ્રમાણે રાખ. અને જનક એક હાથ અગ્નિની જ્વાળામાં રાખતા એનો અર્થ એમ કે જનક સંસારની અસારતાનો નશ્વરતાનો વિચાર હંમેશા પોતાના મનમાં કર્યા કરતા કે જે સંસારમાં હું રહું છું તે સંસાર ભસ્મીભૂત થનારો છે, એ સંસાર પરિવર્તનશીલ છે, નશ્વર છે, એ સંસારના સઘળા પદાર્થો એક સરખી અવસ્થામાં રહેતા નથી, જન્મે છે, વધે છે, વિકારવશ થાય છે, વૃદ્ધાવસ્થાનો શિકાર બને છે અને અંત તો ગતવા એક દિવસે અદ્રશ્ય પણ થઈ જાય છે, નષ્ટ પણ થઈ જાય છે, વળી પાછા જન્મે છે. આ રીતે આવાગમનનું ચક્ર સંસારની અંદર ચાલ્યા જ કરે છે. મનની અંદર જનક એ રીતે વિચાર કરતા હતા. એટલે જે વિવેકનો અગ્નિ છે, જ્ઞાનનો અગ્નિ છે, તે જ્ઞાનના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખતા હતા મહારાજા જનક. અને એને લીધે રાજ્ય શાસન કરવા છતાં પણ રાજ્ય શાસનના રંગોથી રંગાતા નહોતા, એ ખરડાતા નહોતા. એમને કોઈ આસક્તિ થતી નહોતી, કોઈ મમતા થતી નહોતી. આમ મારા કહેવાનો ભાવ હતો. અને એક આ સ્ત્રીના શરીર પર રાખતા એટલે એક તરફથી સંસારના વ્યવહારો કરતા રંગ, સંસારના રૂપો, નામો, રસો વગેરે જે કાંઈ હોય તેનો કરવા જેવો અનુભવ કરતા હતા ગૃહસ્થી તરીકે, છતાં પણ પોતાના હૃદયની અંદર ભગવાનને રાખતા હોવાથી સૌથી અલિપ્ત રહેતા હતા. આ પ્રકારે કહેવાનું મારે હતું કે તમારે પણ એ રીતે અલિપ્ત સૌએ રહેવું જોઈએ. તો એને બદલે તું તો શબ્દાર્થને ગ્રહણ કરીને સગડી પર હાથ રાખવા ગયો તો આ દાજી ગયો. ખરેખર હાથ નહીં, આખું હૃદય જ્ઞાનરૂપી અગ્નિની ઉપર રાખવાનું છે. સંસારમાં ફરતા ફરતા, કર્મ કરતા કરતા, વ્યવહાર કરતા કરતા માણસે અખંડ રીતે યાદ રાખવાનું છે કે મારું કોઈ નથી ને હું કોઈનો નથી. અખંડ રીતે યાદ રાખવાનું, હું કોનો છું? કોઈનો નથી. હું જેનો છું તેને તો ભૂલી ગયો, હું જ્યાંથી આવ્યો તેને તો ભૂલી ગયો છું, અસલ વતનને, માદરે વતનને ભૂલી ગયો, એનું વિસ્મરણ થઈ ગયું. અને જે વચગાળાનો મુકામ છે એ વચગાળાના મુકામમાં આસક્તિ કરી બેઠો છું, મમત્વના દોરે બંધાઈ ગયો છું, જે વચગાળાના પ્રવાસીઓ સહ પ્રવાસીઓ છે તેમને મારા માની બેઠો છું, અને જે મારો સનાતન કાળનો સાથી ઇટરનલ કમ્પેનિયન છે પરમાત્મા, જે કદી મારો પરિત્યાગ કરતો જ નથી, ઊંઘમાં પણ પરિત્યાગ કરતો નથી, જન્મ સમયે પણ પરિત્યાગ કરતો નથી, મરણ પછી પણ જે મને છોડતો નથી, જન્મો જન્મનો જે મારો સાથીદાર છે. મેરાબાઈએ કહ્યું તે પ્રમાણે, મેરે જન્મ જન્મ કે સાથી તો હે નહીં વિસરું દિન રાતી, મોહે મોરે જન્મ જન્મ કે સાથી. આ જન્મો જન્મનો સાથી છે તેને તો હું ભૂલી ગયો છું, અને જે જન્મો જન્મના સાથી નથી એમને સાચા સાથી માનીને એમની અંદર મમત્વ કરી બેઠો છું. તો આ મમત્વની ગ્રંથિને મારે તોડી નાખવી જોઈએ. હું કોઈનો નથી ભગવાન સિવાય, અને કોઈ મારું પણ નથી ભગવાન સિવાય. એટલે પરમાત્માને ઓળખવાને માટે, પરમાત્માની પ્રીતિ વધારવાને માટે મારે જીવનમાં પ્રયત્નો કરવા જોઈએ. અને જે કર્તવ્યોના અનુષ્ઠાન મારે મારા જીવનમાં મનુષ્ય તરીકે કરવાના છે તે કર્તવ્યોના અનુષ્ઠાન બને તેટલી અલિપ્ત રીતે, અસંગ રીતે કરવાને માટે તૈયાર રહેવું. પણ જીવનના ધ્યેયનું કદી વિસ્મરણ કરવું, જીવનના ધ્યેયને હંમેશા નજર સામે રાખવું જોઈએ. આ મહારાજા જનકના જીવનમાંથી આટલી શિક્ષા પ્રાપ્ત થાય છે. સદગુરુએ જયારે એ પ્રમાણે સમજાવ્યું ત્યારે પેલા શિષ્યની અવિદ્યાજન્ય નિદ્રા હટળી ગઈ, પછી એને વિવેક થયો કે બરાબર છે. તો ભાવાર્થ લેવાના હોય, કથાઓના ભાવાર્થ. આવી રીતે માણસ સંસારમાં રહે તો કશો વાંધો નથી, એવા માણસો જોઈએ છે. બધા જ ક્ષેત્રોમાં ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ માણસો જોઈએ, થર્ડ ક્લાસ નથી જોઈતા, સેકન્ડ ક્લાસ એ નહીં, ફર્સ્ટ ક્લાસ. એમાં પણ વળી ફર્સ્ટ પાછા બધા જોઈએ, એક જ સરખા માણસ, ઊંચી કક્ષાના બધા, આદર્શ સાત્વિકતાથી ભરેલા, પરમાત્માના પ્રેમથી રંગાયેલા એવા માણસો જોઈએ છે. અલિપ્ત અસંગતાપૂર્વક જીવન યાપન કરનારા, જેમને પ્રાકૃતિક રૂપરંગોને આકર્ષણોની અસર થાય જ નહીં, જેમને નાના કે મોટા કોઈ પણ પ્રકારના પ્રલોભનો પ્રભાવિત કરી શકે નહીં, જેમના જીવનનું એક જ ધ્યેય હોય આગળ ને આગળ આત્માની ઉન્નતિના ક્ષેત્રમાં વધવાનું અને બને તેટલી સશક્ય રીતે બીજાને ઉપયોગી થવાનું, બીજાને સહાયતા પહોંચાડવાનું, આજ જો ધ્યેય હોય માણસનું તો એને શાંતિ સાંપડતા સુખનો અનુભવ થતા વાર લાગતી નથી. એના ઉપર પરમાત્માની પરમ કૃપાથી આપણા દેશમાં આવા માણસો જોઈએ છે. આવા માણસોનો જેમ જેમ વિસ્તાર થતો ચાલશે તેમ તેમ દેશ વધારે ને વધારે સુખી થતો જશે. સારા માણસો જોઈએ. જે દેશમાં સારા માનવતાથી મંડિત મનુષ્યો ન થતા હોય, જે દેશમાં બીજાને માટે જીવનારા મનુષ્યો ન થતા હોય, સ્વાર્થ રહિત નિસ્વાર્થ સેવાનું વ્રત ધારણ કરનારા મનુષ્યો જે દેશની અંદર અધિકાધિક સંખ્યામાં પેદા ન થતા હોય, તે દેશની પાસે ગમે તેટલી મોટી સંસ્કૃતિ હોય, એના શાસ્ત્રો ગમે તેટલા પ્રાણવાન હોય, છતાં પણ એ દેશ કાયમ માટે આગળ વધી શકતો નથી, પ્રાણવાન બની શકતો નથી. હિન્દુસ્તાનનો રોગ અત્યારે આ છે. માણસો આપણી પાસે સારા મેધાવી છે, પરંતુ માનવતાથી મંડિત માનવો ઓછા છે, રાષ્ટ્રપ્રેમી માનવો ઓછા છે, બીજાને માટે જીવનારા માણસો ઓછા, પોતાને માટે જીવનારા, પોતાનો જ વિચાર કરનારા માણસો વધારે છે. અને પોતાનો વિચાર કરીને પોતાની સુખ શાંતિને માટે, પોતાની સમૃદ્ધિને માટે બીજાની સમૃદ્ધિને સુખ શાંતિનો કદાચ નાશ થતો હોય તો પણ કરવામાં કોઈ પણ પ્રકારના સંકોચનો અનુભવ નહીં કરનારા એવા માણસોનો વિસ્તાર આઝાદી પછી ભારતમાં થતો જાય છે વધારે ને વધારે પ્રમાણમાં. એને બદલે આવા માણસો જો આપણા દેશમાં જનક જેવા તટસ્થ નિર્લેપ અનાશક્ત કર્તવ્યનિષ્ઠ રાષ્ટ્રપ્રેમી રાષ્ટ્રને માટે સર્વ સમર્પણ કરવાની ભાવનાવાળા જિજ્ઞાસાવાળા લગ્નીવાળા પોતાને માટે ઓછામાં ઓછું ચાહનારા અને બીજાને બધું જ આપવાને માટે તૈયાર રહેનારા એવા માણસો થતા જાય તો આપણા દેશની પાસે ઘણી મોટી આશા તો પછી. એ અર્થમાં આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ કહેલું કે દરેક લોકસેવકે અને દરેક સામાન્ય માનવે પણ સેવા કરતા કરતા પણ આધ્યાત્મિક વિકાસને ભૂલવો ના જોઈએ. પોતાનો આત્મવિકાસ જે છે, ચારિત્રનો વિકાસ છે, માનવતાનો વિકાસ છે, તેને સતત નજર સામે રાખી અને તે વિકાસને જીવનમાં ગૂંથી લેવા, વણી લેવાને માટે તૈયાર રહેવું જોઈએ. તો એ માણસ દ્વારા સેવા વધારે સારી રીતે થાય અને સેવા કરતા કરતા પણ એ પોતાના જીવન ધ્યેયને ભૂલે નહીં, એ મહાન યોગી બની જાય. યોગી બની જાય એટલે કઈ જંગલમાં ચાલ્યો જાય તેમ નથી. યોગી બની જાય એટલે મન અને ઇન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય અને જ્યાં હોય ત્યાં રહી જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે પોતાને માટે જીવતો હોય તેને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે, આ પ્રકારનો માનવ થઈ જાય, આદર્શ માનવ થાય. ભગવાને આ રીતે આત્મસંયમ યોગ, આત્મવિશોધન યોગ, આત્મ સાક્ષાત્કારનો યોગ તેનું વર્ણન અર્જુનની આગળ કર્યું. અર્જુન અત્યાર સુધી શાંતિપૂર્વક સાંભળ્યા જ કરે છે. ભગવાનની વાત એટલી બધી સારી અર્જુનને લાગે છે કે શાંતિપૂર્વક સાંભળ્યા કરે છે. ભગવાનને જે કાંઈ કહેવું છે તે અનુભવના આધાર પર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે એટલે અર્જુનને સાંભળવામાં અત્યધિક આનંદનો અનુભવ થાય છે. પરંતુ અહીં સુધી ભગવાને વાત કરી આત્મસંયમ યોગ શાને માટે, આત્મસંયમ અથવા આત્માનો સાક્ષાત્કાર કેવી રીતે સધાય, એને માટે કેવી રીતે ધ્યાન ધરવું જોઈએ, આસન કેવી રીતે વાળવું જોઈએ, ધ્યાનનો આરંભ કેવી રીતે કરવો જોઈએ, ધ્યાનમાં મન ન લાગે તો મનને સ્થિર કરવા અથવા એકાગ્ર કરવાને માટે કઈ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓનો આધાર લેવો જોઈએ, કયા પ્રકારના સાધનાત્મક અભ્યાસક્રમોને અપનાવવા જોઈએ, આ બધું ભગવાને કહ્યું. અને છેવટે સમાધિ અવસ્થામાં મનનો પ્રવેશ થાય ત્યારે કેવા ઉત્તમોત્તમ સુખનો, ઉત્તમોત્તમ શાંતિનો ને સર્વોત્તમ લાભની પ્રાપ્તિ થાય છે તે પણ ભગવાને કહી બતાવ્યું. પછી એમ પણ કહ્યું કે જાગૃતિ અવસ્થામાં પણ જે ભગવાનનું દર્શન, પરમાત્માનું દર્શન સમાધિમાં થયું હોય તે દર્શન સાધકને અખંડ રીતે થયા કરે. જાગૃતિ અવસ્થામાં પણ એ શાંતિનો અનુભવ કરે છે અને સંસારની અંદર રહેવા છતાં પણ કમલ જેમ રહે, સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત રીતે જીવતો થઈ જાય છે તે સર્વોત્તમ યોગી છે. આવું ભગવાને કહી દીધું એટલે અર્જુનને હવે જિજ્ઞાસા વૃત્તિ થાય. ભગવાને આટલી વાત કહી તે તો અર્જુન શાંતિપૂર્વક સાંભળતો રહ્યો, પણ પછી અર્જુને ભગવાનને તરત જ કહ્યું, પ્રભુ આ તમારી વાતો સાંભળવામાં ઘણી સારી લાગે છે, કાનને એમ જ લાગ્યા કરે કે જાણે અમૃતનો રસ કોઈ પડિયામાં નાખતું ના હોય એમ કાનને અનુભવ થાય છે કે હજુ પણ કોઈ અમૃતનો રસ નાખ્યા જ કરે સાંભળ્યા જ કરીએ. પણ સાંભળવું એ રોગ બની જાય એવી મારી ઈચ્છા નથી. ઘણા માણસોના જીવનમાં સાંભળવું રોગ થઈ જાય, ઘણા માણસોના જીવનમાં સાંભળવું શોખ થઈ જાય, ઘણા માણસોના જીવનમાં સાંભળવું વ્યસન બની જાય. પણ કેટલાક માણસોના જીવનમાં સાંભળવું શોખ ન થાય, સાંભળવું વ્યસન ન થાય, સાંભળવું રોગ ન થાય, પણ સાંભળવું સાધના બની જાય. સાંભળવું એક સાધન બની જાય આગળ વધવાનું જીવનના વિકાસનું. તો આપણા જીવનમાં પણ શ્રવણ છે તે સાધન બની જાય, સાધના થઈ જાય આગળ વધવાની જીવનના સુધારની, તેનું ધ્યાન રાખવું જોઈએ. જો શ્રવણ શોખ બની જાય તો પછી કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય નાવ્યું બ્રહ્મ જ્ઞાન. આના જેવી આપણી દશા થઈ ગઈ. આપણે સાંભળ્યા જ કરીએ અને લગ્ને લગ્ને કુંવારા, લગ્ને લગ્ને કુંવારા, ઘણું બધું સાંભળ્યા કરીએ, ઘણું બધું વાંચ્યા કરીએ, ઘણું બધું વિચાર્યા કરીએ, પણ જીવનમાં આચારના ક્ષેત્રમાં મીંડા સિવાય કશું નહીં. પહેલા મને કાંઈ ખબર નહોતી, પણ જયારે હું પરદેશ ગયો ઇંગ્લેન્ડ અમેરિકા તરફ ત્યારે મને ખબર પડી કે આપણે મીંડું અહીંયા કહીએ છીએ ત્યારે લોકો મીંડું કહેતા નથી. પહેલા તો કઈ સમજી જ ના શક્યો, કેટલાય વખત સુધી ના સમજી શક્યો, કારણ કે નવો જ હતો ત્યાં. એ લોકોની ભાષા ને એમની જે પદ્ધતિ શૈલી છે એ કેવી રીતે મને સમજાય. પણ પછી મને સમજાયું કે આ લોકો જયારે ઝીરો કહેવાનું હોય કે મીંડું કહેવાનું હોય ત્યારે મીંડું કે ઝીરો કહેતા નથી, પણ ઓ કે છે. ઓ આમ ગોળ મટોળ આપણે ઝીરો કરીએ ને મીંડું, એને લોકો ઓ વાંચે છે કે દસ કેવું હોય તો વન ઓ એમ એ લોકો કે. આપણને વન ઓ કઈ સમજાય નહીં કે વન ઓ શું, પણ ઓ એટલે ઝીરો થયા. તો આપણે બધું સાંભળીએ વાંચીએ વિચારીએ બધું કરીએ, પણ આચારમાં ઓ કશું ઝીરો તો શું કામનું છે. આચારમાં ઉતારવાને માટે જ શ્રવણ છે, આચારમાં ઉતારવાનું બળ મેળવવા માટે જ મનન છે, આચારમાં સુગ્રથિત કરવાની શક્તિ પ્રાપ્ત કરવા માટે ચિંતન છે, એને માટે જ કથન પણ છે. કથાકારો જે કથન કરે પોતાને સુધરવા માટે છે, પોતે રીતે આગળ ચાલવું જોઈએ. આખું રામાયણ વાંચ્યું, આખા રામાયણની કથાઓ ઠેર ઠેર થઈ, ફોટાઓ પડી ગયા, બધાને બતાવવા માંડ્યા, અહીંયા 20,000 આવે છે, અહીંયા 50,000 આવે છે, અહીંયા 70,000 આવે છે, સારી વાત છે. પણ એનાથી પાછો એક નવો અહંકાર ઉભો થયો કે મારી કથામાં આટલા બધા આવે, મારી કથા એવી બધી પ્રિય કે મને ઘડીની પણ ફુરસદ નહીં, એટલે વજન પાછું વધવા માંડ્યું, લોહી ચડવા માંડ્યું. આ બધા સૂક્ષ્મ અહંકાર છે. પણ આ રામાયણની કથા ઠેર ઠેર કરવાથી કાંઈ પોતાને લાભ પહોંચ્યો? આર્થિક લાભ તો પહોંચ્યો, ઘર નાનું હતું, બંગલો થઈ ગયો, ફર્નિચર થઈ ગયું 6 મહિનામાં, ઘેર ઘેર ખાવાનું હવે મફત મળવા લાગ્યું, એટલે પેટ ને શરીર પણ હૃષ્ટ પુષ્ટ થવા લાગ્યું. હવે બીજાને લાભ થાય છે, શ્રોતાઓને, કેટલાક જે ગાંઠે બાંધવા ટેવાયેલા છે એમને તો લાભ થાય છે, કોકને એક વાક્યથી લાભ થાય છે, કોકને વધારેથી લાભ. પણ આપણને શું લાભ થયો? કથાકારને શું લાભ થયો? કથાકારે એનું આત્મનિરીક્ષણ કરવું પડે. મને શું ફાયદો? હું લોકોને કહું છું શબરીનો આવો પ્રેમ, હું માણસોને કહું છું લક્ષ્મણની આવી અખંડ જાગૃતિ, સીતાની આવી નિષ્ઠા, રામની સીતા પ્રત્યેની આવી પ્રીતિ, મારી પત્નીને તો બોલાવતો નથી, કથા કરવા ઘેર ઘેર ફર્યા કરું, રામાયણ કર્યા કરું, શું ફાયદો છે? મારા જીવનમાં જે હું કથા કરું છું એનો જે આદર્શ છે બીજાને આગળ રજૂ કરું છું એમાંનું કઈ દેખાય છે ખરું? મારું જીવન રામમય બને છે? મને રામને મેળવવાને માટેની લગ્ની અથવા ઝંખના જાગી છે ખરી? શબરી જેવી હું પ્રતીક્ષા ક્ષણે ક્ષણે કર્યા કરું છું રામને માટે, કે રામ મારા આશ્રમમાં ક્યારે પધારશે, ભગવાન મારે ત્યાં ક્યારે પધારશે, મારું આંગણું તો સૂનું છે ભગવાન વગર, આંગણું સૂનું છે, એ સૂના આંગણાને સુશોભિત કરવાને માટે હે પ્રભુ તમે ક્યારે પધારશો. આ રીતે હું ભગવાનને કોઈ પણ દિવસ પ્રાર્થના કરું છું, એની લગ્ની ઝંખના મારા જીવનમાં જાગે છે, ટાઈમ જ નથી. આજે અહીં કથા કાલી તથા એની જે એરેન્જમેન્ટ કરવાની છે એમાં મને સમય જ ક્યાં છે? ભગવાનની પાછળ સમય ગુજારવાને માટે અવકાશ જ મને તો કથા નહોતો કરતો ત્યારે કોઈક વાર હૃદય રડતું હતું, પણ આ કરવા માંડ્યો ત્યારથી તે પ્રવાહમાં એવો તણાતો જઉં છું કે સમય જ મળતો નથી. ઘણા ખરા કથાકારોની આવી દશાની દુર્દશા થઈ જાય છે, લે આગળ વધી શકતા. કથન છે તે પણ પોતાની જાતના સુધાર માટે છે, પોતાની જાતના વિકાસ માટે છે. શ્રવણ છે, મનન છે તે પણ પોતાની જ જાતના સુધારને માટે, પોતાની જાતના વિકાસને માટે, પોતે પરમાત્માની તરફ આગળ વધવા માટે છે. શ્રીમદ ભાગવતની સપ્તાહો પર સપ્તાહો, સપ્તાહો પર સપ્તાહો, પણ હું હજુ ભાગવત તો બન્યો નહીં, હું ભગવાનમય થયો. ભાગવતમાં પ્રહલાદજીની વાત બધે એકથી એકાશી વાર મેં કરી નાખી, કારણ કે કથાઓ તો એક જ ટાઈપની છે ને, એટલે બધી એની જ કરવાની છે. નવી ક્યાંથી લાવીએ? નવું ભાગવત લખાય તો નવી કથાઓ આવે, બાકી એની જ છે. નારદજીની કથા છે, આગળ ચાલીએ શમિક મુનિની કથા છે, એની પહેલા મહર્ષિ વ્યાસ પરમ ભાગવતની કથા છે, સુખદેવજીની કથા છે. ગ્રંથનું નામ જ ભાગવત છે ભગવાનના, તો જે ભગવાનના થઈ ગયા એવા પરમ ભાગવતો ભક્તોની કથાઓ એની અંદર આદિથી અંત સુધી, પ્રથમ સ્કંદથી માંડીને દ્વાદશ બારમા સ્કંદ સુધી પથરાયેલી પડેલી છે. પછી ધ્રુવજીની કથા છે, મહર્ષિ કપિલની કથા છે, એ કથાઓ જ કથાઓ એની અંદર તો છે. પ્રહલાદજીની કથા છે, અને પછીથી સ્ત્રીઓને જો જુઓ, સાધ્વીઓ પરમ ભક્તિમતી સ્ત્રીઓ, તો ગોપિકાઓની કથાઓ છે, રૂકમિણીની કથા છે, એ કથાઓ જ કથાઓ. માર્કંડેય મુનિની બારમા સ્કંદમાં કથા છે. જળભરતની કથા છે, રઘુગણ રાજાની સાથેના એના શાસ્ત્રાર્થો છે, વિચારો છે, પ્રશ્નાર્થો છે, જિજ્ઞાસાના જવાબો છે. એકાદશ સ્કંદની અંદર નવ યોગીશ્વરોની કથાઓ છે. મહારાજા નેમિના રાજ્યભવનમાં, રાજ્ય દરબારમાં આ યોગેશ્વરો જે હતા એમણે જે મહારાજાના પ્રશ્નોના જવાબો આપ્યા છે તેની વાતો છે. નવ યોગીશ્વરોની કથાઓ છે, અને પછી યોગોના યોગીઓના યોગી ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓની કથા છે એકાદશ સ્કંદની અંદર. બધું છે, પણ આ કથાઓ શાને માટે છે? ભાગવત બનવા માટે, કે હું પણ એમાંનો એક થઈ જઉં. તો આટલી બધી કથાઓ બારમા સ્કંદમાં છે, બાર સ્કંદમાં ભાગવતના, એમાં 13મો મારો સ્કંદ થઈ જાય તો કે આ પણ એક ભાગવત થઈ ગયા. કલિકાળની અંદર ભગવાનના ભક્ત આ પણ થઈ ગયા. આમનામાં પણ એવી જ ભક્તિ, ધ્રુવ જેવી, પ્રહલાદ જેવી, એવી જ ભક્તિ જાગી ગઈ, અને એમણે પણ ભગવાનને પ્રાપ્ત કરવાને માટે અખંડ મનોરથ સેવ્યો અને પુરુષાર્થ કર્યો. આવી મારી પણ એક નાનકડી કથા થઈ જાય તો ભાગવત તરીકે, હે પ્રભુ મને પણ જો તમારા દર્શન થઈ જાય તો મારું જીવન પણ ધન્યતાની વીણાના વાદનથી વાગી અને ગાજી ઉઠે તો, ઝંકૃત થઈ જાય તો કેવું સારું. આવો ભાવ જ્યાં સુધી કથાકારના મનમાં પેદા ન થાય અને કથાના શ્રવણ કરનારના મનમાં પેદા ન થાય, એમાંથી આવી પ્રેરણા પમાય નહીં ત્યાં સુધી સપ્તાહો ભલે ને એક કરતા 81 ને 181 થાય, આપણે તો જ્યાં હતા ત્યાંના ત્યાં રહ્યા. જીવન તો ચાલ્યું ગયું આમ ને આમ, કથામાં ચાલ્યું ગયું, કોકનું કહેવામાં ચાલ્યું ગયું, કોકનું સાંભળવામાં ચાલ્યું ગયું. એટલે જે કઈ કહેવામાં આવે છે, જે કઈ સાંભળવામાં આવે છે, તે બધાનું એકમાત્ર લક્ષ્ય જીવનને બદલવાનું છે, જીવનમાં ઉતારવાનું, જીવનને પાણીદાર બનાવવાનું, પવિત્ર કરવાનું, પ્રભુમય કરવાનું છે. એ જ આટલું કાર્ય છે, બીજું કશું જ નથી. એક રાજા હતો, એની પાસે રોજ કથાકાર જાય અને રોજ કથાકાર જઈને કથા કરે. રાજાએ ટાઈમ અમુક રાખેલો કે તમારે આટલો વખત આવીને કથા કરવાની. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારે કથા કરવા આવવાનું, અને હું જીવું ત્યાં સુધી હું કથા કરું. હજુ તો પહેલો જ દિવસ હતો કથાનો, અને રાજાને ત્યાં પંડિત પ્રવર કથા કરવા માટે ગયા. હવે રાજાને ત્યાં જવાનું એટલે કઈ સાધારણ રીતે જવાય? 25 વાર તો અરીસામાં જોયું કથાકાર, મોઢું બરાબર છે કેમ, વાળ બરાબર છે કે કેમ, પાછળ જુલફા ઠેકાણે છે, કાગા પાછા છે, પાછા સરખા કરો, આમ કરો, અંજન અંજન. પણ 4-5 વાર પોતાની પત્નીને પણ પૂછ્યું કે કેવો દેખાવ છું, એને પાછું પૂછ્યું ગયું. તો કે બરાબર છો, જેવા છો તેવા જ જાઓ ને. તો કે ના, રાજાને ત્યાં જવાનું. આ તૈયારી કરીને ગયો, અને ત્યાં જઈને પછીથી પોથી મૂકી, અને પોથી મૂકી એટલે એને લોભ લાગ્યો કે આ રાજાને જો કથા કરીને પ્રભાવિત કરી દઉં તો મારું સમસ્ત જીવન એવું થઈ જાય કથા કરવી જ ન પડે. રાજા જો એકવાર પ્રસન્ન થઈ જાય તો ખલાસ, પર્યા પર્યા ખાય એટલું મળે દક્ષિણામાં. એટલે એનું ભાગ્ય સારું, પ્રથમ દિવસે જ કથા શરૂ થઈ ગઈ. અને કથાની પૂર્ણાહુતિ આવી ત્યાં પંડિતે એક શ્લોક કયો રાજા, પંડિતે શ્લોક, બહુ સારો શ્લોક સંસ્કૃત ભાષામાં પંડિતે સંભળાવ્યો. ચેતો હરા યુવતય સ્વજનો અનુકૂલ, ચેતો હરા યુવતય. હે રાજા, ચિત્તનું હરણ કરનારા સૌંદર્યથી સભર એવી યુવતી સ્ત્રીઓ તારે ત્યાં ઘણી છે, સ્વજનો અનુકૂળ છે તારા, જેવું ઈચ્છે તેમ જ થાય. સદ બાંધવા પ્રણતિ ગર્ભ મિદમ ચૃત્યા, ભાઈઓ પણ બહુ સારા, લડવા માટે તૈયાર થઈ, જરૂર પડે તો તેવા ભાઈઓ, માથું આપવા તૈયાર થાય તેવા ભાઈઓ છે. અને હાથી ઘોડાનો પાર નથી, ગર્જનાઓ કરે છે હાથીઓ ઘોડાઓ. અને પરિચારકો સેવકો પણ એવા છે કે બે હાથ જોડીને આજ્ઞાંકિત સેવકો આજ્ઞાનું પાલન કરવા માટે ઉભા રહે છે. ગર્જંતિ દંતિ નિવહા તરલા તુરંગા, સંમેલને નયનયોર નહી કિંચિદ અસ્તિ. પણ હે રાજા, આ બધું ક્યાં સુધી? જ્યાં સુધી આંખ ઉગાડી છે ત્યાં સુધી. આંખ જ્યાં બંધ થઈ ગઈ અને પ્રાણવાયુ શરીરમાંથી બહાર નીકળી ગયો અને આત્મા એ શરીરનો ત્યાગ કરી દીધો એટલે પિંજર પડી રહ્યું. હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું, પછી પડી રહ્યું ખલાસ. આરે કયા ને હંસા ડોલવાને લાગી, ઉડી ગયો હંસ પિંજર પડી રે રહ્યો મારો, હંસલો નાનો ને પિંજર દેવળ જૂનું રે થયું. તારી ને મારે હંસા પ્રીત્યુ બંધાણી રે, ઉડી ગયો હંસ પિંજર પડી રે રહ્યું મારું, હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. જૂનું રે થયું દેવળ જૂનું રે થયું મારું, હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. ભાઈ ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, પ્રેમનો પ્યાલો તમને પાઉને પીવું મારો, હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. મીરા કે છે આસાર સંસારમાં આવી દે, કરવાનું કામ જો હોય તો એક જ, પ્રેમનો પ્યાલો હું પણ પીવું તમારો ને તમને હું પણ પાઉં જો તમે પીવો તો. પરસ્પર અમૃતનું પાન કરીએ, પ્રેમામૃતનું, જીવનની સાચી ધન્યતા એમાં છે. આ પંડિતે પણ રાજાને કહ્યું કે આંખ જયારે બંધ થઈ જાય ત્યારે નહીં કિંચિદ અસ્તિ, કાંઈ પણ આમાંનું રહેવાનું નથી. તો રાજાએ કહ્યું કાંઈ પણ રહેવાનું નથી, પંડિતે કહ્યું કાંઈ પણ રહેવાનું નથી. ગયા પંડિત, બીજે દિવસે આવવા માટે તૈયારી કરવી જોઈએ, પછી રોજ કથા થવાની. પણ બીજે દિવસે વહેલી સવારે રાજાએ કેવડાવ્યું કથા કરવા ના આવતા. પંડિતે કહ્યું રાજા ડફોર લાગે પોતાની પત્નીને, બુદ્ધિ નો બારદાન લાગે. તો કે કેમ? તો કે રોજ કથા કરવાને માટે મને આમંત્રણ જો આપ્યું છે અને ગઈકાલે પહેલા જ દિવસની કથા છે ને હવે ના પાડે છે. દક્ષિણા તો મારી બાકી રહી ગઈ, હજુ દક્ષિણા વગેરે આપ્યા પછીથી જો ના કહ્યું તો વાંધો નહોતો, દક્ષિણા નહીં આપે તો શું? ધર્મપત્નીએ કહ્યું તમારે તો કથા સાથે કામ છે ને, કઈ કશે રહસ્ય જરૂર, નહીં તો રાજા કથા કરવાની ના ના પાડે. તમે બરાબર કથા નહીં કરી હોય તો કે મેં તો એવી કરી છે કે વાત નહીં. તમને એ કથા લાગીશ? આ જે કથા તમે રાજાને કરી તે તમને લાગી? કઈ કથા કરી? તો કે મેં પાછળથી એક શ્લોક પણ કહ્યો હતો કે આંખ બંધ થાય એટલે કાંઈ નહીં. તો કે તમે સમજો છો, તમે કેટલા બધા રચ્યા પચારો છો, લો તમને આની ખબર હોત તો, આટલી બધી આસક્તિ તમને થાત? તો કે તું તો મારા ખૂંદણા જ કાઢવાની, મારી કદર ઘરમાં જ નહીં, બહાર જવું ત્યારે બધા હાથ જોડે ભગત 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 ભગત, કોઈ ફૂલો ચડાય પણ ઘરમાં આવું એટલે કશું થઈ નહીં. તું શું સમજે? મેં તો રાજાને એવી કથા કઈ બતાવી છે કે વાત નહીં. તપાસ કરવા માટે ગયા પંડિતજી રાજભવનમાં, મંત્રી મહોદયને મળ્યા. આશીર્વાદ છે. મંત્રીએ કહ્યું કે રાજાએ તો નિર્ણય કરી નાખ્યો,
શું નિર્ણય કર્યો કે આજથી કથા સાંભળવી જ નહીં? તો કે કારણ, તો કે કથા એમને એવી લાગી ગઈ કે વધારે સાંભળવાની આવશ્યકતા જ નથી રહી. એમ કે એક જ દિવસની કથા, એક દિવસ પૂરો પણ નહીં, એકાદ કલાક જ, અને એમાં એક વાક્ય એવું એમને લાગી ગયું છે કે ખલાસ, આંખ બંધ થાય તો પછી કઈ જ નથી રહેવાનું રાજાને સમજાઈ ગયું. હવે રાજા બધી જ લીલા સંકેલવા માંગે છે. મોટી ઉંમર થઈ ગઈ છે, પોતાના સુપુત્રને રાજ્યગાદી સુપ્રત કરવાને નિર્ણય કાલથી કરી લીધો કે આંખ બંધ થાય પહેલા સત્કર્મ કરી લઉં, ભગવાનનું દર્શન કરવાને માટેનો નિર્ણય કરું, સંકલ્પ કરી લીધો. હવે રાજા કંઈ જ કરવા માંગતા નથી, પોતાના પુત્રને બધી સલાહ આપી અને પરમાત્માના સાક્ષાત્કારને માટે સાધના જ કરવા માંગે છે. ત્યાં જીવનનો ભરોસો નથી. તમારી કથા ખરેખર ફળી ત્યારે કથાકારને થયું કે મારી કથા અને તેમાં પણ એ કથાનું એક વાક્ય આટલું બધું જલ્દી રાજાને માટે લાગુ પડી ગયું, ફળી ગયું, મને જ ફળ્યું નથી. હું હજુ એવો ને વાંચું, મારી સ્ત્રી કે છે તે કઈ ખોટું કહેતી નથી. રાજાનું જીવન બદલાયું એક જ વાતથી બદલાયું. તો કેટલીક વાર કથા શ્રવણ માણસને માટે કલ્યાણકારક થાય, એક દિવસની નહીં, એક ઘડીની પણ નહીં, એક પળની પણ વિપળ, એનું એક જ વાક્ય પણ નહીં, એક શબ્દ જ એવો હોય એ માણસનું કલ્યાણ કરી નાખે છે. અર્જુનને થયું તો ખરો, એ ભગવાનની વાત છે તો બરાબર. આપણે પણ યોગી થવું જોઈએ, આપણે પણ આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ, આપણે પણ આપણે માટે જ નહીં પણ બીજાને માટે જીવવાનો સંકલ્પ સેવવો જોઈએ. બધું સમજાઈ ગયું બુદ્ધિથી બરાબર. અંદર આત્મા છે, બહાર ક્યાંય નથી, બહાર ક્યાંય શોધવાનું નથી. તેરે સાહેબ હે ઘટમાઈ, બહાર ને ના ક્યુ ખોલે. તારો સાહેબ ઘરમાં જ છે, અંદર ઘટમાં, શરીરમાં જ છે, હૃદયમાં જ છે, બહાર ક્યાં ફાફા મારે છે શોધવા માટે. મક્કામાં ક્યાં જાય છે, મદીનામાં ક્યાં જાય છે, બદ્રીનાથમાં ક્યાં જાય છે, બધું તારી અંદર જ છે. બદ્રીનાથ તારું બદન છે, મથુરા તારું મન છે, વારાણસી તારું આજ શરીર છે, વાન છે, બધું અંદર. દેવોના દેવ શંકર કહે, કૃષ્ણ કહે, રામ કહે, ગોડ કે, અલ્લાહ કે, બધું અંદર જ બેઠેલું છે, બહાર ક્યાં તું પાપા મારે છે. સમજાઈ ગયું ભગવાને જે કઈ આત્મ સંયમ યોગનું કહ્યું તે. પણ સમજાયું એટલે કઈ થઈ ગયું? મુશ્કેલ. આ માળાને બેસીએ ત્યાં જ ખબર પડી જાય કે હજુ તો બે મણકા ફર્યા ત્યાં જ બીજું યાદ આવી જાય. મનને સ્થિર ક્યાં કરવું? મનને સ્થિર કરવું કઈ કપરું, અતિશય કપરું કામ, બહુ જ અઘરું કામ. એક આસનને વાળવાનું જ કેટલું અઘરું કામ છે. પલાઠી વાળીને બેસીએ ત્યાં જ ગળિકમાં ઉપર ને ગળિકમાં નીચે ને બધું કેટલું બધું છે. અને જો એકાદ કીડી કે એકાદ માખી ભૂલે ચૂકે જો આવવા માંડી આગળ પાછળ તો આવી બન્યું. એનું જપ કરતા ધ્યાન કરતા જો એકાદ માખી શરીર પર બેઠી તો આમ ધીરેથી કરડી નજરે જોઈએ કે કોણ આવ્યું, આ માત કર્યું, વળી પાછી સત્યાગ્રહ કરીને માખી આવે આપણા શરીર પર તો વળી પાછી આમ બરાબર જોઈએ, વળી એને પકડવાની કોશિશ કરે, પણ એ પણ ઉડી જાય. સિફત વાળી હોય માખી પણ કઈ ઓછી ચાલાક ન હોય આપણા કરતા. વળી એ ત્રીજી વાર આમ ફરતી ફરતી વળી પાછી આપણી આંખ આગળ કે નાક આગળ આવીને બેસી જાય, વળી પાછી આમ લેવાની કોશિશ કરીએ, માળા ફેરવતા ફેરવતા વચ્ચે વચ્ચે. જોવા જેવું હોય, ઘણા સાધકોને આવા અનુભવો થાય. વળી પાછી માખી ઉડી જાય. પછી મનમાં એમ થાય શ્રી કૃષ્ણ શરણામમાં જપ કરતા કરતા કે નમઃ શિવાય જપતા જપતા એમ થાય કે હવે તો આને એકદમ હાથમાં પકડીને બસ ઠેકાણે જ પાડી દો, એ સમજી જાય કે હું કાંઈ ઓછો નથી. અને જો માખી પાછી ન કરે નારાયણને બેઠી તો બે ચાર મિનિટ બેસવા દે, પછી એવો થપ્પો મારે, અચાનક હુમલો કરે, વલ્લભભાઈ હૈદરાબાદ પર કરાવ્યો તેમ, અને પકડે ને પછી મસળી નાખે, ત્યારે એને થાય આ જાતના જપ. આંખ કરી હોય બંધ પણ મન પોતાનું કામ કર્યા જ કરતું હોય, દ્રશ્યો જોયા જ કરતું હોય, છટકબારીઓ શોધીને ફર્યા જ કરતું હોય. આ પ્રોબ્લેમ કઈ એકલા આપણને જ નડે છે અને 1981 જ નડે છે? અર્જુનને પણ આ જ પ્રોબ્લેમ હતો. માનવ જ્યારથી થયો ત્યારથી એની આગળ આ સમસ્યા છે. બે સમસ્યાઓ છે, શાંતિ કેમ મેળવવી અને મનનો સંયમ કેમ સાધવો. આ બે સમસ્યાઓ આધ્યાત્મિક માનવને સતાવે છે. જ્યારથી સૃષ્ટિ થઈ છે અને મનુષ્ય વિચાર કરતો થયો છે ત્યારથી આ બે પ્રોબ્લેમ ભારતમાં, ભારતની બહાર બધે માનવોના, આધ્યાત્મિક માનવોની આ બે સમસ્યાઓ. વધારે ભાગે આ બે પ્રશ્નો જ પૂછાય છે સાધકો તરફથી. આ તમે આ બધું કહો છો પણ મનને કેમ શાંત કરવું, મનનો કેમ સંયમ કરવો, ઇન્દ્રિયોના ઉપર કેવી રીતે આધિપત્ય પ્રસ્થાપવું, કેવી રીતે મનને એકાગ્ર કરીને ધ્યાનમાં લગાડવું, આત્મદર્શન કરવાની વાત તો તમે કરી પણ કરવું કેવી રીતે, આ શાંતિ કેવી રીતે જીવનમાં મળે, બધું છે પણ શાંતિ નથી, આ જ પ્રશ્ન સતાવતો. એટલે તરત એણે ભગવાનને કહ્યું,
યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વાત્ સ્થિતિમ સ્થિરામ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ.
તરત જ કહી દીધું, આ તમે જે યોગની વાત મને કરી, સામ્યેન મધુસૂદન, હે મધુસૂદન, સામ્યેન સમતાનો જે યોગ તમે મને કહ્યો, મને બહુ જ કઠિન લાગે છે આ યોગનો અભ્યાસ કરવાનો. સાંભળવાનું તો બહુ સારું લાગે છે પણ કરવાનું બહુ જ અઘરું લાગે છે. કેવી રીતે મનને સમાન બનાવવું, સ્થિર કરવું, શાંત કરવું? મન તો પ્રમાથી છે, તોફાની છે, નટખટ છે, બલવત છે, બલવાન પણ છે, દૃઢમ જક્કી પણ છે, કહેલું જલ્દી માનતું નથી, ન કહીએ તે કરે, કહીએ તે ના કરે, આવા સ્વભાવવાળું છે. આને કેવી રીતે વશ કરવું? હાથીને વશ કરી શકાય, ઘોડાઓને વશ કરી શકાય, જંગલી જનાવરોને વશ કરી શકાય, અરે સાપને પણ વશ કરી શકાય અને શેરીઓમાં ફેરવવા લઈ જવાય, ખેલ કરી શકાય સાપને ટોપલાઓમાંથી બહાર કાઢીને, હાથમાં પકડીને ગળે વીંટાળી શકાય સાપને, બધું થાય. અંગારાઓને પણ મોઢામાં નાખી શકાય, હેરત પમાડે તેવા કામો કરી શકાય, લોકોને એકઠા કરીને પાણી પરથી ચાલી શકાય, બધું કરી શકાય, ભૂખે રહી શકાય, પાંદડા ખાઈને જીવી શકાય. પણ આ મન ઉપર સંયમ કરવો, ઇન્દ્રિયોના ઘોડાઓને નાથવા, બહુ અઘરું કામ છે પ્રભુ. આ તમે ધારો એટલો યોગ કાંઈ સહેલો નથી, અને તે પણ આ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની વચ્ચે રહીને, સંસારની વચ્ચે રહીને. એક બાજુ તેલના ભાવો આસમાને ચડતા હોય, એક બાજુ ખાડો મળતી જ ન હોય, લાઈનો લાગતી હોય, એક બાજુ પેટ્રોલની ડીઝલની તંગીઓ હોય, એક બાજુ છોકરા ગાંઠતા ના હોય, માથું ખાઈ જતા હોય આખો દાડો, એક બાજુ અનેક પ્રકારના વ્યાધિઓ પાછળ પડેલા હોય, આ વાતાવરણમાં તમને વસવાનું મળ્યું હોત તો ખબર પડત કે યોગ કેમ થાય? બહુ જ અઘરું કામ. કોઈકને જ અનુકૂળ વાતાવરણ મળે, કોઈકનું જ મન અનુકૂળ, તો યોગ છે તો બહુ સારો. સાંભળવામાં તો બહુ જ આનંદ આવ્યો કે ઓ, આપણે પણ આવા યોગી હવે થઈ જ જવાનું. પણ સાંભળવાથી કઈ થઈ ગયા? આ ચારે તરફ જોઈએ છે તો મહાભારતનું મેદાન સંસારનું દેખાય, એમાં એક બાજુ કૌરવો, દુષ્ટ યોદ્ધાઓ, કષાયો, રાગદ્વેષાદી વિકારો આપણા મનની અંદર, આ બધા કૌરવો, અને એક બાજુ પાંડવો, સારી વૃત્તિઓ, સારા ભાવો, સારા સંસ્કારો, બંનેનો ગજગ્રા, બંનેનું ચિરકાળનું યુદ્ધ ચાલ્યા જ કરે, એની વચ્ચે આપણે એક બાજુ બેઠેલા આપણા શરીરરૂપી રથમાં. આ કેવી રીતે આ બધું થાય? આમાં સાધના કેવી રીતે કરવી? બહુ જગરું. જરાક માળા લઈને બેસીએ ત્યાં જ પંચર પડે ઘરની અંદર, કે શું લઈને બેઠા છો, આ વળી વડગાડ ક્યાંથી વળગ્યો? હજુ તો શરૂઆત જ કરી માળા લઈને બેસવાની. મને એક બહેને કહ્યું કે તમે આ બધા પ્રવચનો કર્યા તો મને એટલી બધી અસર થઈ ગઈ કે કાલથી માળા જપવાના શરૂ કર્યા મેં જપ. મેં કહ્યું સારું બેન, તમે પણ આજથી બંધ થઈ ગયા? એટલી વારમાં બંધ? 24 કલાક જ જપનું આયુષ શું થયું બેન? તો કે હું માળા લઈને બેઠીને મારા પતિદેવ બહાર નીકળ્યા ને જોયું કે આવડી શું વળગાડ, આવડી શું આપણા ઘરમાં, આવડી ક્યાંથી લાવ્યા? તો કે બીજે ક્યાંયથી નહીં, પણ નજરબાગમાં યોગેશ્વરજીના પ્રવચનો ચાલે, એમણે જપનો મહિમા સમજાવ્યો, ત્યારથી મને થયું હું કરું શાંતિ મળે. તો કે ખબરદાર, કાલથી નજરબાગ ગયા તો. તમે કોઈ બેન કેવી રીતે પાછા આવ્યા? તો કે આ શાકભાજી લેવા હરના જઉં તે બાને જરા નીકળી આવી છું. સારું, તો શું થશે જપનું? તો કહેવાય થાય એવું જ નથી, મારા પતિ બહુ કોપાયમાન થઈ ગયા, પોતે નથી કરતા, મને કરવા દેતા નથી. મેં કોઈ જુઓ ત્યારે તમને ગુરુની યુક્તિ બતાવું બેન, ગુરુનું કામ આટલા માટે જ છે, સારું કામ છોડવાનું જ નહીં. પતિદેવ ઊંઘે છે? તો કે ઊંઘે છે, એટલું બધું કે વાત નહીં. લોકો ક્યારે ઊંઘે છે કઈ બતાવશો? તો કે એને વહેલા ઊંઘવાની છે, 9 વાગે તો એને ઊંઘવું જોઈએ જ, 9:30 સુધીમાં નાક બોલે. મેં કોઈ બોલતા બંધ ક્યારે થાય? તો કે કોક વાર સવારે 6 વાગે ને કોક વાર 7 વાગે, એમને ઊંઘનું લેણું બહુ સારું. મેં કહું તમારી શી દશા? તો કે મારે તો 4 કલાકમાં આંખ ઉગડે. મેં કહું ત્યારે પતિદેવ જાગતા હોય કે ઊંઘતા? મને કે ઊંઘતા. મેં કહું ત્યારે તમે માળા કરો ને પતિને ખબર પડે, અને નાક જ્યાં એના બંધ થાય એટલે તમે માળાને મૂકી જ દો. ખબર શું પડે પતિને કે શું થઈ રહ્યું છે ઘરમાં? પતિને ગમતું ન હોય એટલે આપણે કઈ છોડી દેવું ખરું? ધીરે ધીરે એ સમજશે એટલે એ કરવા લાગશે. પછી લાંબે ગાળે હમણાં એમનું ભાગ્ય ફૂટેલું છે એટલે સમજાતું નથી, પણ આપણે તો કરવું. મને કે ગુરુદેવ કૃપા તમારી, બહુ સારો મંત્ર બતાવ્યો. અને બે દાડા પછી પાછા મળ્યા. મેં કહું કેમ બેન? તો કે બહુ સરસ ચાલે છે. મેં કહું પતિદેવની શી દશા? તો કે ના કસ્તુરા બોલ. એમને ખબર પડે નહીં મારા જપ નિયમિત રીતે ચાલ્યા જ કરે. 40 એક માળા કરી નાખું છું રાત્રે, ઊંઘાવતી નથી. તો મારે તો બહુ સારું થયું, સદુપયોગ થાય. પતિ જુએ છે તરત જ ઉઠ્યા પછીથી કે હાથમાં કાંઈ છે કે નહીં, કશું જોતું નથી. એને થાય છે બહુ સારું થઈ ગયું. મારે આવી રીતે બાવાઓ બનાવવા નથી. પતિ કે બાવી બનવું છે? કે નજર બાદ ઘણું કેવું કહું છું કે યોગેશ્વરજી બાવાઓ બનેલા હોય પાછા લાવે છે. બનવાની પ્રેરણા નથી આપતા, રહેવાની પ્રેરણા આપે. નાહવાની પ્રેરણા નથી આપતા, સંબંધ છોડવાની નથી આપતા, જોડવાની આપે, સરખી રીતે રહેવાની આપે. પણ પતિના મગજમાં ઉતરતું જ નથી કે તો બધા એવા જ હોય, પહેલા એવું કે પછી લઈ જાય ક્યાંક. વિશ્વાસ આવતો જ નથી. હું ઘણું કહું છું કે એક બાગ તમે તો નજરબાગ ચાલો. તો કે તું જાન બહુ મોટી, તારે ત્યાં રિઝર્વેશન ઉપર થતું હોય મારી જગા રાખજે બાજુમાં, હું શું કામ આવું, મારે શું દુઃખ. હવે આ પતિની નોકરી આલમ ડોલમ થવા લાગી, કઈક થઈ ગયું ઘર ઉપાધિ ઓફિસમાં. પત્નીએ કહ્યું કે જાઓ ને યોગેશ્વરજીના આશીર્વાદ તો લો, તમે જતા નથી, માનતા નથી, કશું કરતા નથી. અરે દર્શનથી શાંતિ મળે છે, જાઓ તો ખરા. શું કરે, દુઃખ હોય ત્યારે કોણ યાદ આવે? ભગવાન. બીજું કોણ યાદ આવે? સંત. ત્રીજું કોણ યાદ આવે? ભુવાઓ. ચોથું કોણ યાદ આવે? જોશીઓ. આવ્યા બેન પણ હતા, મને કે આ મારા ઘરમાંથી લાગો ને પગે કે શું બેઠા છો? પગે સારું છે. બોલવાની હિંમત ન ચાલી કે નોકરી આલમ ડોલમ થઈ, નામ થયું કશું નહીં રે. પણ બેઠા પછી તેમને સારું લાગ્યું. તો અડધો કલાક બેઠા ને ત્યાં ચર્ચા વિચારના ચાલતી તે સાંભળી, અને જતી વખતે લાંબા થઈને પગે લાગ્યા સાષ્ટાંગ દંડવત કોઈ ના કયા વગર. અને ઘેર ગયા ને ત્યાં ઓફિસરની સાથે પોતાના ઉપરી જે અધિકારી હતા એની સાથે ગરબડ થયેલી. એ જ અધિકારીએ સામેથી કેણ મોકલ્યું કે આવી જજો મળવા. મળવા ગયા તો કે નોકરીએ ચડી જાઓ, કાલથી વાંધો નથી, 25 રૂપિયા પગાર વધારું છું. બહુ એને ફસી ગયું કે આ યોગેશ્વરજીના દર્શન કરવા ગયો. એમાંથી એના પત્નીને કે આપણે જ્યાં સુધી વડોદરા યોગેશ્વરજી હોય ત્યાં સુધી એકવાર તો દર્શન કરવા ના જ. તો કે પણ જપનું શું? તો કે તું નથી કરતી. તો કે હું જુઓ ખરું કહું, તમે ઊંઘો ત્યારે કરું છું. તો કે હવે હું કરું. તો કે લઈ લો મંત્ર યોગેશ્વરજી પાસે. તે લેવા આવ્યા. કોઈ કરજો પણ બરાબર. એ કરવા માંડ્યા. હવે બંને સાથે કરે છે. બોલો કેવું સારું થયું? બંનેનું સારું. નોકરી એ સારી કરે, બધું સારું. હું પૂછું છું દરેક વખતે કેમ કઈ છે? તો કે ના બહુ મજાનું, બહુ સારું. લો હું કહું આમાં કઈ ગભરાવાનું છે જ નહીં. તમારું થોડું સારું બધું થાય એ માટે હું પ્રયત્ન કરું. ભગવાન તમને મદદ કરે છે. તો ઘણાને આવા પંચરો પડે. જરાક જપ ચાલુ કરીએ ત્યાં ઉપાધિ, ધ્યાન કરીએ ત્યાં ઉપાધિ, ગીતા લઈને બેસીએ એટલે શું છે આ ગીતા? ગીતા મારા ઘરમાં અત્યારે લો. જો અનુકૂળ ન હોય તો આ પ્રમાણના પ્રોબ્લેમ ઉભા થાય, અને અનુકૂળ હોય તો આપણે આમ ધ્યાનમાં બેસીએ એટલે મંજીર આમ તો ફરવાનું ચાલુ કરી દે, રખડેલ લાલચંદની જેમ. એટલે અર્જુને પૂછ્યું, ભગવાન તમે આ બધું કહો છો છે તો સારું, સાંભળવાનું સારું લાગે, પણ કરવાનું બહુ જ અઘરું છે, કેવી રીતે કરવું? બોલ ભગવાન કેવા? ઊંચામાં ઊંચી કોટીના સાયકોલોજીસ્ટ છે ભગવાન કૃષ્ણ, માનસ શાસ્ત્રી છે. સરસ. આ માનસ શાસ્ત્રનું એક લક્ષણ છે કે તમે કોઈના ઉત્સાહને તોડો નહીં. આ લક્ષણ. કોઈ માણસ આપણી પાસે આવીને કહે કે તમે જે મંત્ર બતાવો છો મારું મન એનાથી સ્થિર નહીં થાય એવું લાગે છે, તો તમે તરત કહો થઈ જશે. તમારું કપાળ કે છે થઈ જશે, થઈ જવાનું. મનુષ્ય જન્મ તમને મળ્યો, જપ કરવાની ભાવના જાગી, સ્થિર થઈ જવાનું. લો ને હું તમને યુક્તિ બતાવું ના, શું કામ થાય? તો એને ઉત્સાહ. પણ જો પહેલા જ તમે જપ આપો ને પછી પૂછે કે મારું મન સ્થિર થશે, મારાથી આ યોગ થશે, અને તમે તરત કહો કે ડભોર શંકર તારાથી શું થાય એવું છે, તારું મોઢું જ બતાવે છે કે તું યોગ નહીં કરી શકું, બોલે છું કે જોજે કરતો, તો પેલાના પગ ઢીલા થઈ જાય, ઉત્સાહ ઓગળી જાય છે. સાયકોલોજીની દ્રષ્ટિએ હંમેશા માનવને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તે જાતનો અભિગમ આપણે રાખવું છે, એના ઉત્સાહને તોડવો ના જોઈએ. ભગવાન આ સારી પેઠે સમજે. ઘણા માણસો મારી પાસે આવીને મને કે યોગેશ્વરજી તમે કહો છો કે આ તો બહુ સહેલું છે, ને ધ્યાન કરવાનું સહેલું, ને જપ કરવાના સહેલા, ભગવાનની કૃપા કલિકાળમાં બહુ સહેલી, પણ પેલું પદ તો બહુ જુદું જ કે છે, એમ કરીને પદ ગાઈ બતાવે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સુતવિત દારાશી સમર્પે તે પામે રસ પીવા જોને. આ બધું કહેલું છે. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ જોને. ચાલો આમાં માથું કાપી નાખવું પડે, સુત એટલે છોકરા, વિત એટલે પૈસા, દારા સ્ત્રી બધું મૂકી દેવું પડે, આ તો આપણાથી થાય બધું. એ તો બધું કહ્યું ભક્તો, એટલે કે સર્વ સમર્પણ કરવું પડે એમ. ટૂંકમાં બધું મૂકવાનું એનો અર્થ એમ કે મનથી સર્વ સમર્પણ કરવાનું, એવો ભાવ છે. ભગવાનની ભક્તિ કરનારા એ સર્વ પ્રકારના ભોગોને માટે તૈયાર રહેવું પડે છે, ત્યાગને માટે તૈયાર રહેવું પડે, ત્યારે ભગવાનની કૃપા. તમારે ડરવાની જરૂર નથી, આ કઈ તમને ગભરાવતું નથી, આ પદ ભયભીત બનાવતું નથી, એની ગંભીરતા સમજાવે છે કે તૈયાર રહેજો, સમજો છો તેટલું સહેલું નથી એમ કહેવા માંગે છે. માટે તમે કરી શકો. ભગવાનનો કંઈક આવો જ અભિગમ, એફર્મેટિવ અભિગમ છે ભગવાનનો, એફર્મેટિવ એપ્રોચ, હકારાત્મક. એટલે ભગવાન તરત અર્જુનને કહે છે, બરાબર છે તારી વાત અર્જુન, તું મને કહે છે કે આ યોગ કરવાનું કામ બહુ જ અઘરું, બહુ જ કઠિન, સાધારણ્ય સામાન્ય અસામાન્ય મનુષ્યને માટે પણ મનને કાબુમાં રાખવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી. મન તોફાની છે, જક્કી છે, અટીલું છે, બરાબર છે, તારી વાત સાચી છે, પણ તું કોણ વિચારતો કર, તું કોણ? અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસે નતુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ વશ્યાત્મના તુ યતતા શક્યો વાક્તુમ ઉપાયતઃ. અસંશયમ મહાબાહો અર્જુન, અસંશયમ તારી જે વાત છે તે સંશય વગરની છે, પણ તું કોણ? મહાબાહો, મહાબાહો, મહાબાહુ છે તું તો. અત્યાર સુધી રણક્ષેત્રમાં તે કેટલા યોદ્ધાઓને પરાસ્ત કરી નાખ્યા છે તારા બાહુબળથી, આવા યોદ્ધાઓને તે હરાવી નાખ્યા, તારે માટે શું અઘરું છે? કામને, ક્રોધને, લોભને, મોહને, અહંકારને હરાવવાનું. તું જરા મક્કમ નિર્ધાર તો કર, તું તો પરમાત્માનો પ્યારો છે, પરમાત્માનો પ્રતિનિધિ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, સચ્ચિદાનંદ સ્વરૂપાત્મા છે, અને આવી તું વીર્યતા વગરની વાણીને ક્યાં બોલવા માંડ્યો? ઉત્સાહ વગરનો કેમ થઈ ગયો? આમ લમણે હાથ દઈને કેમ બેસી ગયો? આત્મસંયમ યોગનો ઉપદેશ સાંભળીને ઉલટું તારા પગમાં પાણી આવવું જોઈતું હતું, એને બદલે તું તો ઢીલો ઢચ થવા માંડ્યો, નિરાશાના ઉદ્ગારો કાઢવા માંડ્યો. ભૂલી ગયો તું કે તું મહાબાહો છે, અલૌકિક છે, આત્મા છે, પ્રત્યેક માનવ આત્મા છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પૂર્ણ છે, અલૌકિક છે. આઝાદી એનો જન્મ સિદ્ધ અધિકાર છે, મુક્તિ એનો જન્મ સિદ્ધ અધિકાર છે. ભૂલી ગયો તું? કેમ આવા દિનહીન વિચારો કરવા માંડ્યો? મહાબાહો શબ્દથી આ બધી વ્યંજના પેદા થાય. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, મન નિગ્રહ કરવાનું કાર્ય કઠિન છે તેવું, ચંચલ છે, પણ અભ્યાસ અને વૈરાગ્યથી વશ થાય. દરેક વસ્તુના ઉપાયો છે. સાપને વશ કરવાનું કામ ઘણું કઠિન છે, પણ સાપને વશ કરનારા માણસો જંગલોમાં જાય છે, હિંમત રાખીને જાય છે, અને પછીથી ગારુડીઓ પોતાનું ત્યાં આગળ લઈ જાય છે, વાજિંત્ર એને વગાડે છે બરાબર, અને પછી ગારુડી જે વગાડે છે બિન, એના સ્વરોને, સુમધુર સ્વરોને સાંભળીને જંગલોમાં ક્યાંય પોતાના દરોમાં છુપાયેલા સાપો હોય તે એકદમ બહાર નીકળી આવે, અને બહાર નીકળીને પછી ડોલતા ડોલતા એ સ્વરોમાં, શ્રવણમાં એવા તલ્લીન બની જાય કે ગારુડીના તરફ દોડતા આવતા હોય છતાં ગારુડીઓ ગભરાતા નથી, હિંમત રાખીને ઉભા રહે, અને સાપ પાસે આવે એટલે ધીરેથી પોતાના બિનને બજાવતા બજાવતા એવા તન્મય બનાવી દે છે સાપને, ભાન ભૂલાવી દે છે, અને પછીથી એક ધન્ય અવસરે બરાબર લાગ જોઈને ગારુડીઓ એ સાપના ઉપર પોતાના ટોપલાને ફેંકી દે છે અને પકડી પાડે છે, પકડીને ટોપલામાં કેદ કરી નાખે, દિવસો સુધી ખાવાનું આપતા નથી, પછીથી ટોપલાને ઉઘાડે છે, પછીથી પોતાના સાણસાની મદદથી મોઢાને પોળું કરીને બે કોથળીઓ કાઢી નાખે છે. સાપના મોઢાની બે કોથળીઓ ઝેરથી ભરેલી એને કાઢી નાખે એટલે સાપનું મોઢું અને આખો સાપ ઝેર રહિત બની જાય, બે કોથળીઓના નીકળવાથી. અને પછી એને ટોપલામાં પાછો પૂરે છે, અને પછી પાછો થોડા દિવસ ભૂખે રાખે એટલે એનું બધું જ બળ ઓછું થઈ જાય, પછી એને થોડો થોડો ખોરાક આપે જીવવા માટે. અને પછીથી એને કેટલાય દિવસો પછીથી શેરીઓમાં વડોદરા અમદાવાદ રાજકોટ સુરત લઈ જાય અને પાછો બીડ વગાડવા માંડે. ત્યાં આપણા મોટા નાના છોકરા મોટાઓ બધા ભેગા થઈ જાય, પૈસા કમાવા સાપને બહાર કાઢે, પછી સાપ ડોલતો ચાલે. પણ કરડી શકે ને એટલે સાપને પકડીને પેલો હાથમાં લે ને ખભે લગાડે, બધું બીજાને બીક લાગે પણ પેલાને બીક ના લાગે, કારણ કે એના દાંતને એને તોડી નાખ્યા ને ઝેરની કોથળીઓને કાઢી નાખ્યા. એમાં સાપ છે અવિદ્યાનો બહુ ભયંકર સાપ. ભગવાન નામના બિનથી જરાક એને વશ કરો. ભગવાનનું નામ છે ને મંત્ર, એ બિનનું કામ કરે. પ્રભુનું નામ સ્મરણ એમાં ડૂબી જઈએ, આ ડૂબી જઈએ ને મંત્રોચ્ચાર કરીએ, નામ જપ કરીએ, આત્મભાવને યાદ કરીએ તો આ ગમે તેવો અવિદ્યાનો સાપ છે તે પણ છેવટે પછી મંત્ર મુગ્ધ થઈને ડોલવા માંડે, મનરૂપી સાપ શાંત બની જાય. અને પછી બે કોથળીઓ આ મનની અંદર ઝેરથી ભરેલી બધી ઝેરની સૃષ્ટિ કરે છે. મનની અંદરની બે કોથળીઓ, એક કોથળી છે અહંતાની, બીજી કોથળી છે મમતાની. રાગ દ્વેષ બધાની સૃષ્ટિ આ બેમાંથી જ થાય, અહંતામાંથી મમતામાંથી. એ બે કોથળીઓને ધીરેથી કાઢી નાખો પછી ભગવાનની કૃપાથી, તો પછી મન કોઈ પણ જાતની હાનિ કરતું નથી. પછી એ મન તમારા કયા પ્રમાણે ચાલશે, સાપને વશ કરાય, વાઘને વશ કરાય, રીછને વશ કરાય, મનને વશ નહીં કરાય? જરૂર કરાય. જરા હિંમત તો કરો, મનમાં માનો તો ખરા કે હું વશ કરી શકીશ, મન મારું સેવક છે, પરિચારક છે, ગુલામ છે, હું મનનો મહારાજા છું. જરા વિચાર તો કરો, અત્યારથી શા માટે વિષાદગ્રસ્ત બની ગયા? આ યોગ કરી શકાશે, મનુષ્ય જીવન પ્રાપ્ત થયું એ જ બતાવે છે કે યોગ કરી શકાય તમારાથી. એને માટે તમને લાયસન્સ મળી ગયું, લાયસન્સ મળી ગયું. મનુષ્ય શરીરે લાયસન્સ છે મોટર ડ્રાઇવિંગનું, પૂર્ણતા તરફ હવે તમે આ મોટરને ધકેલી શકો. ડૂબી જવું હોય તો ડૂબી જાઓ એક્સિડેન્ટ કરીને, પણ લાયસન્સ મળી ગયું ડ્રાઈવર તરીકેનું હવે તમને, મનુષ્ય જન્મ મળ્યો. આગળ વધો, યોગ તરફ વધો, ભોગ તરફ વધો, જ્યાં વધવું હોય ત્યાં વધો, ઈચ્છા પ્રમાણે આગળ ચાલો. પણ તમે યોગ કરી શકો, પરમાત્માની કૃપાને પામી અને જીવનને કૃતાર્થ કરી શકો. જે પોતાના મનને વશ કરતા નથી, ઇન્દ્રિયો પર સંયમ કરવાનો પ્રયત્ન કરતા નથી, જે પ્રમાદીઓ રખડેલ લાલચંદો સંગ દોષમાં પડેલા સારો સંગ કરતા નથી, કાગળ પર કાર્યક્રમો બનાવી જ જાણે છે પણ એ પ્રમાણે ચાલવાનો જરા પણ પ્રયત્નો કરતા નથી, એવા માણસોને માટે યોગ કઠિન છે. પણ જે નિર્ણય કરે છે કે આ પ્રમાણે હું કરીશ જ, મારે આમ કરવું જ છે, એવા વ્રતોને ધારણ કરે છે, એવા નિયમોને પાળવાને માટે બને તેટલા બધા જ પ્રયત્નો કરી છૂટે છે, એવા માણસોને માટે યોગ કઠિન છે જ નહીં, સરળ બની જાય છે. જે અસંયત આત્માના છે, ભગવાન કહે છે સંયમી નથી એને માટે કઠિન, પણ જે સંયમી છે એને માટે કઠિન નથી. અસંયત આત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ, વશ્યાત્મના તું યતતા શક્યો વાપતું ઉપાયત. જે વશ્યાત્મના છે, જે આત્માને વશ કરનારા છે, એવા માણસોને માટે આ યોગ સહેલાઈથી સિદ્ધ થાય છે. અર્જુન તો કઈ સાધારણ માણસ છે, તો મહાબાહો છે. પ્રત્યેક માનવ મહાબાહો છે, પ્રત્યેક માનવ ઈશ્વરનો પ્રતીક છે, પ્રતિનિધિ છે. શા માટે એને દિનહીન બનીને પોતાને માટે હંમેશા નાના અભિપ્રાય લઈને બેસી જવું જોઈએ? અભિગમ તો ઊંચો જ રાખવો જોઈએ, માથું ઊંચું જ રાખીને ફરવું જોઈએ, કારણ કે હું પરમાત્માનો શરણાગત છું, પછી મારે ડરવાનું ક્યાં રહ્યું? પરમાત્માનો શરણાગત, પછી મારે ચિંતા કરવાનું ક્યાં રહ્યું? પરમાત્માની કૃપાથી યોગ મારે માટે સહેલો થઈ જશે, પરમાત્માની કૃપાથી ભક્તિ મારે માટે સરળ બની જશે, પરમાત્માના અસાધારણ અનુગ્રહથી આત્મજ્ઞાનના માર્ગે હું સહેલાઈથી આગળ વધીને મારા જીવનનું સાર્થક્ય સાધી શકીશ, પરમાત્માની છત્ર છાયામાં હું છું, પછી મારે ભય શેનો છે? હું સુરક્ષિત છું, હું પરમાત્માનો વધારે ને વધારે શરણાગત બનતો ચાલુ, પરમાત્માની કૃપાથી અશક્ય પણ શક્ય બની જશે. મારે માથે પરમાત્માની છત્ર છાયા છે, એનો અભય વરદ હસ્ત છે, હવે મારે ગભરાવા જેવું કાંઈ છે જ નહીં. આ રીતે ભક્ત પરમાત્માની ભાવના, શરણાગતિની ભાવના યાદ રાખે, અને યાદ રાખીને પોતાના મનના નિર્માલ્ય વિચારોને કાયમને માટે દેશવટો આપી દે છે, આનંદ આનંદેલા જીવનની અંદર પછી થઈ જાય. જે લોકો આવો વિચાર કરતા નથી આવાથી જ વિચાર કે મારાથી ધ્યાન થાય, મારાથી જપ થાય, મારું મન એકાગ્ર થાય. આ જન્મમાં તો કઈ આપણું ઠેકાણું પડે એમ લાગતું નથી, બીજા જન્મમાં પાર્સલ ઠેકાણે પહોંચે તો. પહેલેથી જ આવા ક્ષુલ્લક વિચારો, નિર્બળ વિચારો માણસ સાથે કરીને સેવે, હાથે કરીને રોગી બને, સાથે કરીને દુઃખી બને, હાથે કરીને ગુલામ થાય. પરમાત્માનો પ્રતીક પ્રતિનિધિ પ્યારો હોવા છતાં માણસ પોતાના પરમાત્માની સાથેના સંબંધને સમજતો નથી, એટલે હાથે કરીને માણસ બંધનોમાં જકડાય. ભગવાન અર્જુનની સુષુપ્ત આત્મશક્તિને જાગૃત કરવા માટે એને કહે છે, અર્જુન તારે માટે શક્ય છે, માનવ માત્રને માટે શક્ય છે, જે કરવા માંગે બધાને માટે શક્ય છે. ગમે તેટલો કઠિન લાગતો હોય તો પણ આના કરતા કઠિન કામો પણ લોકોએ જીવનમાં કર્યા છે, સમુદ્રને ઓળંગ્યા છે, પર્વતો પર ચડી ગયા છે. આલ્પ્સ પર્વત એકવાર ઓળંગવા યોગ્ય મનાતો નહોતો, નેપોલિયને કહ્યું ધેર ઇઝ નો વર્ડ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી, મારા શબ્દકોશમાં અસંભવ જેવો કોઈ શબ્દ નથી. સેનાને આદેશ આપ્યો ઓળંગી જાઓ આલ્પ્સને, મરવું પડે તો મરી જજો પણ ઓળંગી જવાનું. અને નેપોલિયનની સેનાએ સૌથી પ્રથમ આલ્પ્સ પર્વતને ઓળંગ્યો. હિમાલયના એવરેસ્ટ શિખર પર વિજય ધ્વજ તેનસિંગે જઈને ફરકાવી દીધો, જે અજય મનાતો હતો એવરેસ્ટ શિખર, ત્યાં પણ માણસ ગયો. અરે ચંદ્રને મંગળમાં માણસ પહોંચી ગયો, પૃથ્વીની પરિક્રમા કરી આવ્યો છે. માણસે ન કરવાના હેરત પમાડે તેવા કામો અસંભવ દેખાવતા શક્ય કરી બતાવ્યા છે. જમીનોને ખોદી નાખી છે, ત્યાં પહોંચી ગયો છે ધાતુની શોધ કરવા માટે. યોગ નહીં કરી શકે, પોતાની પાસે જે કરવાનું છે, પોતાની સાથેની જે શોધ છે, શા માટે નહીં કરી શકે? ફક્ત એને આત્મભાવનાને જાગૃત કરવાની છે. પણ કઈ અર્જુનના મનનું સમાધાન થઈ ગયું? ભગવાનની પદ્ધતિ એવી હતી ને કે અર્જુનનું સમાધાન થયું ત્યાં. ત્યાં અર્જુને વળી પાછી આંગળી ઊંચી કરી. આવું થાય જ ઘણી વાર, પ્રશ્નો પૂછવાના હોય ને તો સારી પદ્ધતિ આમ કરો. જોકે આનો અર્થ બીજો થાય છે, અમારી સ્કૂલોમાં શિક્ષકો બહુ કડક હોય, છોકરાઓને ગમે નહીં, તો ઘણી વાર મને યાદ આવે છે નાનપણમાં સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં ઘણા હોશિયાર છોકરાઓ જાણકાર અનુભવી બીજાને પછી અનુભવ બતાવે પોતાનો, કે આપણે નીકળી જવું હોય ચાલતા ક્લાસમાં ગમે નહીં આપણને તો આમ જ કરવું, એમનો કોડ વર્ડ. માસ્તરો સમજે કે આ બાથરૂમ જવું છે, પણ કેટલાક માસ્તરો બહુ કડક હોય એ આને પણ ગાંઠે નહીં બેસ કે શું કરો. પછી કેટલાક હોશિયાર ગુરુઓ એ છોકરાઓને કોઈ કામ બતાવવું, પાણી પીવાનું, કેટલી વારમાં પાણી પછી જજો, તોય ના ચાલે, એ યુક્તિ સફળ ન થાય. પણ કેટલાક ગુરુઓ બહુ જ ઊંચી કોટીના, એમણે શિષ્યોને ત્રીજો માર્ગ બતાવ્યો હોય, ત્યાં બે વર્ડ શબ્દો કામ ન લાગે તો બે નંબર બતાવે. આ વસ્તુ એવી છે કે મોટા મોટા શિક્ષકો પણ ત્યાં આગળ ડગી જાય. એમ જાઓ છોકરાઓને જવું તો ન હોય ફરી આટા ફેરા આ વસ્તુ. એમ એક વસ્તુ અર્જુને કઈ પૂછી અને સંતોષ, તરત અર્જુને પછી આંગણ કરી. ભગવાને વિચાર્યું કે જ્યાં સુધી આના મનમાં શંકાઓ રહેશે ત્યાં સુધી આપણું કામ પૂરું થવાનું નથી, અને શંકા રહિત જ કરી દેવો છે. ભગવાને તરત પૂછ્યું, શું પૂછવું છે? અયતિ શ્રદ્ધયો પેતો યોગાત ચલિતમાનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ કચ્છિન્નો વય વિભ્રષ્ટ છિન્નાભ્રમી વનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ અપથિ એ તન્મે સંશયમ કૃષ્ણ છેતુમર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્ય છેતા ન યુપપદ્યતે. છ પંક્તિઓમાં અર્જુને પોતાની બીજી શંકાને રજૂ કરી. ભગવાને કહ્યું ટાઈમ પણ મારે જોવાનો છે ને ભાઈ, હું કઈ બોલવા જ બેઠો છું, પછી ખાવાનો વિચાર કરવાનો, બીજા વિચારો કરવાના, ઘડિયાળે જોયા કરવાનો, નામે જ રાખું છું, આવતીકાલે કહીશું તો કઈ બગડવાનું છે? આરામ મળશે, જે સાંભળ્યું હોય તેનું મનન નહીં થાય ને પાછું. એટલે આ જે છઠ્ઠા અધ્યાયના આત્મસંયમ યોગની છેલ્લી અર્જુનની શંકા, બે જ શંકાઓ અર્જુને પ્રસ્તુત કરી. એક શંકા મેં હમણાં કઈ બતાવી ને હવે બીજી શંકા છે. તે શંકા પણ ભગવાન બહુ સરસ રીતે સાંભળીને અર્જુનની શંકાનું સમાધાન કરે છે. અને તે સમાધાન જયારે થઈ જાય છે ત્યારે અર્જુનને બહુ સારું, અર્જુનને એમ જ લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ જાણે, સદગુરુ પ્રભુ બનીને જ આવ્યા, પ્રભુ જ સદગુરુ સ્વરૂપે પધાર્યા શંકાઓનું સમાધાન કરવા. અર્જુનને એટલો બધો આનંદ થઈ જાય કે આ ગિરિધારી જે આવ્યા છે ને અહીંયા તે મોહન પ્રભુ પોતે જ મારું કલ્યાણ કરવા માટે પધારેલા છે. આજ અહીં આવ્યો રે મોહન ગિરિધારી પોતે જ આવ્યો.
આજ અહીં આવ્યો રે મોહન ગિરિધારી, આજ અહીં આવ્યો રે મોહન ગિરિધારી,
આજ અહીં આવ્યો રે મોહન ગિરિધારી,
આજ અહીં આવ્યો
રે મોહન ગિરિધારી. કંઈક વર્ષોથી રાહ હું જોતી, કંઈક પળ પળની મારી પ્રાર્થના પહોંચી, પળ પળની મારી પ્રાર્થના પહોંચી. હારે તો આવ્યો ગોકુળને છોડી, અહીં આવ્યો રે મોહન ગિરધારી,
જપની
બંધાઈ જાશે તો પ્રીતની દોરી,
બંધાઈ જાશે તો પ્રીતની
દોરી. હારે હવે ક્યાંય ના જાશે દોડી, અહીં આવ્યો રે મોહન ગિરધારી,
ગિરિધારી.
નિતનવારૂપે દર્શન થશે,
નિતનવારૂપે
દર્શન થશે, રસ ભર્યાએ તો રાસ રમાડશે,
રસ ભર્યાએ તો કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રીરામ શરણમ મમ 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 ગોવિંદ શરણમ મમ ગોવિંદ શરણમ મમ ગોવિંદ શરણમ મમ ઓમ ગોવિંદ શરણમ મમ ગોવિંદ શરણમ ગોપાલ શરણમ મમ ગોપાલ શરણમ મમ ગોપાલ શરણમ મમ ઓમ ગોપાલ શરણમ મમ ગોપાલ શ્રી શિવ શરણમ મમ શ્રી શિવ શરણમ મમ શ્રી શિવ શરણમ મમ ઓમ શ્રી શિવ શરણમ મમ શ્રી શિવ શરણમ જગદંબા શરણમ મમ જગદંબા શરણમ મમ જગદંબા શરણમ મમ ઓમ જગદંબા શરણમ મમ જગદંબા શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઓમ શાંતિ 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 હી